भव संभव भीति भेदनम सुख संपत करुणा निकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरुम भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम भुजम पूजितम सुरनरोत्तमे मुदा धर्मनंदनम अहम विचिन्तये। त्वं सुकांत व्रतम कांतम त्वं कांतम सर्वदोगतम त्वं गते द्वेगदेव त्वं त्वं वंदे भक्तिकासुतम। अनंत कोटि ब्रह्मांड अधिपति सर्व अवतारी इष्ट देव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़ताल वासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज नी छत्र छाया मा साराय मुंबई समस्त परा विस्तारों पर जेनी अमी दृष्टि कायम रहेली छे वा मंदिर मुंबई मंदिर मा विराजमान गौलोक विहारी जी महाराज ना सानिध्य मा डोंबिवली मंदिर मा विराजमान अर्चा स्वरूप भगवान घनश्याम महाराज ना दिव्य सानिध्य मा आजनी आ द्विमासिक सत्संग सभा तेमज डोंबिवली मंदिरना चतुर्थ पाठोत्सव ना शुभ प्रसंगे सभा में उपस्थित धर्मकुल आश्रित वाला सर्वे अमारा संतो श्रीजीना लाडीला धर्मकुल आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओं दरेक भक्तजनों ने अमारा हृदयपूर्वक जय स्वामीनारायण। आजे डोंबिवली ने आंगणे मुंबई विस्तार समस्त परा ना सत्संगियो द्वारा आयोजित द्विमासिक सत्संग सभानो डोंबिवली नो वारो छे। साथे साथे आ मंदिर एनी प्राण प्रतिष्ठा महोत्सव एनी वार्षिक तिथि आवती काले एटले के दशमना दिवसे आवनारी छे। आवो सुंदर सुयोग ने सुमेड जारे प्राप्त थतो त्यारे हरिभक्तोनी अति इच्छा ने अति आग्रह के आपणे आ उत्सव खूबज सारी रीते ने धामधूमथी उजवीए અને એટલા માટે બધા ભક્તજનોએ દરેક પરાના હરિભક્તોએ સાથે મળીને આ નિર્ણય કર્યો કે આપણો વાર્ષિક જે સ્વામિનારાયણ મહોત્સવ દર વર્ષે જે આપણે ઉજવવાનું નક્કી કર્યો છે આખા વર્ષ દરમિયાન જે અનેક સ્થાનોની અંદર દ્વિમાસિક સભા થાય એનું જે એક સરવૈયું જેને કહેવાય એ સરવૈયા સમાન જે મહામહોત્સવ આયોજિત કરવાનો જે આપણે નિર્ણય કર્યો છે આ વર્ષે ડોંબિવલી ઉજવવો છે અને ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આજે આ મંદિર એનું નિર્માણ એનો જે હેતુ એ સાર્થક થતો દેખાય છે। મંદિર એનું નામ છે જ્યાં ભગવાનનું સાનિધ્ય હોય ભગવત કથાવાર્તા થતી હોય જ્યાં મનના તમામ તરંગો મનની તમામ મૂંઝવણો મનના તમામ પ્રશ્નો એ વિરામ પામતા હોય અને જે સ્તરે જીવાત્માનો મેળાપ ભગવાન સાથે થતો હોય પરમાત્મા સાથે થતો હોય એવું જે સ્થાન એનું નામ મંદિર। આ મંદિરનો ઇતિહાસ આપણે સૌ જાણીએ છીએ કે કેવા સંજોગોમાં અને કેવી પરિસ્થિતિમાં આનો સંકલ્પ થયો અને કેવા પરિસ્થિતિમાં હરિભક્તોએ જાત મહેનત કરીને થોડા થોડા કરીને થોડું થોડું ભેગું કરીને આયોજન કરીને આટલું વિશાળ મંદિર એને નિર્માણ કરેલું છે। પણ આનંદની વાત એ છે વાલા ભક્તો આજે સંસારની અંદર આ એક બહુ મહત્વની વસ્તુ આપણે સમજવાની છે ઘણી વખત વ્યક્તિ જે પ્રયત્ન કરતો હોય છે ને, પ્રયત્ન કેવો કરતો હોય છે કે જેનો બાહ્ય દેખાવ, બાહ્ય જે એનું પ્રદર્શન એ વૈભવશાળી હોય છે, બહારથી એટલું રળિયામણું લાગે, એટલું સુંદર લાગે કે આપણે એને જોઈ અને આકર્ષિત થઈ જઈએ, એને જોઈને અંજાઈ જઈએ. પણ જ્યારે વાસ્તવિકતાને જ્યારે આપણે જોવામાં આવે, એ બાહ્ય દ્રશ્ય જે દેખાય છે એની ભીતર કોક વખત દ્રષ્ટિ કરવામાં આવે ત્યારે આપણને ત્યાં ખોખલાપણું એટલે કે બોદાપણું દેખાતું હોય. બાહ્ય સુશોભિત કરેલું હોય પણ અંદર પોલાણ હોય. એમ આ જગતની એક રીત છે, આપણે કહીએ છીએ જે તમામ પીળું દેખાતું હોય સોનું નથી હોતું, એમાં પિત્તળ પણ હોય ને બીજું ધાતુ પણ હોઈ શકે, પણ જ્યારે કસોટી ઉપર એને ઉતારવામાં આવે અને એ કસોટીની ઉપર જ્યારે એના જે એના પારખનારા હોય એને જ્યારે જુએ, એના જ્યારે વર્ણને, એના જ્યારે રૂપને, એના જ્યારે ગુણને, ત્યારે એના ઉપરથી નિર્ધાર કરવામાં આવે કે આ સોનું છે, અને સોનું છે તો કેટલા ટચ સોનું છે અને એની કિંમત એના ઉપરથી અંકાય. આજે બાહ્ય આડંબર દેખાવ અને બાહ્ય પ્રદર્શનના સ્વરૂપની અંદર જો જગતની અંદર ઇમારતો જોવી હોય ને તો ઘણી ઘણી મોટી ને ઘણી સારી ઇમારતો જોવા મળે છે, પણ એ ઇમારતો ભીતરથી ખોખલી છે, કારણ કે એમાં પ્રાપ્તિના નામ ઉપર આપણને માત્ર લૂંટવામાં આવે છે, કંઈ મળતું નથી. હો આજે મોજશોખની જે સ્થાનો છે, મોજશોખની જે જગ્યાઓ છે, તમે ગમે ત્યાં જાઓ, એ મોજશોખની જગ્યાની અંદર તમે ગયા પછી તમારો સમય, તમારી શક્તિ, તમારી સંપત્તિ એ લેવામાં આવે છે, અને બદલામાં તમને જે આપવામાં આવે છે તો શું, તો કે ઘડી બે ઘડી ક્ષણિક માત્ર એક સુખનો આભાસ. સુખ નહીં હો, મારા શબ્દો સમજો, તમે કોઈ પણ સાંસારિક દ્રષ્ટિએ જે આપણને સુંદર અને રળિયામણું દેખાતું હોય એવું ભૌતિક સ્થાનોની અંદરનું એક સુખ શાંતિ મેળવવાનું કે આનંદ મેળવવાનું સ્થળ, તમે ત્યાં જઈ અને તમારો સમય, સંપત્તિ અને શક્તિને તમે વ્યય કરો છો, તમે ત્યાં વાપરો છો, તમે ખર્ચ કરો છો, અને એના પરિણામ સ્વરૂપ તમને મળે છે શું, તો કે ઘડી બે ઘડી આનંદ નો આભાસ મળે છે. સુખ નથી મળતું, આનંદ નથી મળતો, પણ એનો આભાસ થાય છે. અને એ આભાસને આ સંસારનો જે જગતનો અજ્ઞાની જીવ એ સત્ય માને છે અને એની પાછળ દોટ મૂકે છે. અને એટલા માટે વાલા ભક્તો એમ કહું કે એની અંદર પરિણામ જે છે વૈભવી એની દ્રષ્ટિમાન આપણને થતું હોય એનું જે બાહ્ય દેખાવ, પણ અંદર સાવ પોલાણ છે. જ્યારે ભગવાનના મંદિરની અંદર બાહ્ય મંદિર ગમે તેવું દેખાતું હોય પણ જ્યાં ભીતર જવાથી તમને નક્કરપણું મળે અને માત્ર આભાસ નહીં પણ વાસ્તવિકમાં મનની શાંતિ અને તૃપ્તિ થાય, ત્યારે માનવું કે આ સ્થાન એ આપણને કંઈક આપે છે, બીજા સ્થાન લે છે. જ્યારે ભગવાનનું ધામ, ભગવાનનું મંદિર એ આપણને કંઈક આપે છે. આપણે અહીંયા આવીને શું જાણ્યું? આજે તમે પાંચ પાંચ દિવસથી અહીંયા શ્રીમદ સત્સંગી જીવન ગ્રંથનું અધ્યયન કરો છો, પઠન કરો છો, વાંચન શ્રવણ કરો છો, ભગવાન શ્રીહરિના દિવ્ય લીલા ચરિત્રોનું તમે સતત અનુસંધાન રાખો છો, પણ એમના જીવન ચરિત્રની અંદર, ભગવાનની દિવ્ય લીલાઓની અંદર આપણને શું જાણવા મળે છે, શું આપણે ગ્રહણ કરીએ છીએ, તો એનો આપણે જો નિર્ધાર કરવો હોય તો આપણે એનો માપદંડ એ સત્સંગી જીવનનું જ નક્કી કરવું પડે. કારણ કે જે શાસ્ત્ર આપણે વાંચીએ છીએ એની મહત્તા શું છે ને એનું આપણા માટે, આપણા જીવનની અંદર એની અંદર એની શું કિંમત છે, આપણા જીવનમાં શું જરૂરિયાત છે, મહત્વ શું છે, એ જો નક્કી કરવું હોય તો એનો માપદંડ પણ એ જ શાસ્ત્ર જોઈએ. સત્સંગી જીવન ગ્રંથની અંદર મહારાજે શરૂઆતની અંદર એમ લખ્યું, જે એનો મહાત્મ ભાગ લખવામાં આવ્યો ને, એમાં મહારાજે એવા શબ્દો મહારાજના સંતોએ સદાનંદ મુનિએ એમ વર્ણવ્યા કે જગતની અંદર કળિયુગમાં ધર્મના પોષણરૂપ એટલે કે ધર્મનું પ્રતિપાદન કરનારા અનેક શાસ્ત્રો છે અને અનેક શાસ્ત્રો થશે, પણ મોક્ષનું કરતલ કોઈ શાસ્ત્ર હોય તો એ આ ભગવાન શ્રીહરિના દિવ્ય ચરિત્રથી સભર એવું સત્સંગી જીવન છે. એટલે એનું માપદંડની શરૂઆત અહીંથી થઈ. આ સત્સંગી જીવન ગ્રંથની જે મહિમા, મહાત્માનો જે ભાગ છે, કોઈ બીજા શાસ્ત્રોનું આપણે ખંડન નથી કરતા. દરેક શાસ્ત્ર દિવ્ય છે, દરેક શાસ્ત્ર જ્યાં પરમાત્માના દિવ્ય ચરિત્ર જેમાં વર્ણન કરેલા છે એનો મહિમા એટલો જ છે. પણ ભગવાન શ્રી હરિએ જે માપદંડ આપણને બાંધ્યું, હું એ માપદંડ વિશે તમને કહેવા માંગુ છું કે એ માપદંડ એવું છે કે સંસારમાં મોક્ષનું કરતલ કોઈ શાસ્ત્રનું જો બિરુદ મળ્યું હોય આ કળિયુગની અંદર, તો એ આ સત્સંગી જીવનને ભગવાન શ્રી હરિએ પોતે આપેલું છે. અને આ પહેલા અધ્યાય મહાત્મા ભાગની વાત થઈ, અને પછી પંચમ પ્રકરણના છેલ્લા અધ્યાયની અંદર આપણે જ્યારે જઈએ ત્યારે મહારાજના જે દિવ્ય ચરિત્રો, એમની જે લીલા, એને મહારાજે સમાપન કરી ત્યાં સુધીનો ગ્રંથ ભગવાન સ્વામિનારાયણે એમ લખવામાં આવ્યું છે સત્સંગી જીવન પંચમ પ્રકરણની અંદર, કથાની અંદર વાત આવશે કે એના એક એક પ્રકરણ, એક એક અધ્યાય લખવામાં આવે, મહારાજ એને સાંભળે, મહારાજ એને એપ્રૂવ કરે એટલે એને મંજૂરી આપે કે ના આ બરાબર લખાણું છે, અને એ પ્રમાણે જે લખાય એને આ શાસ્ત્રની અંદર જોડવામાં આવે. મહારાજની અંતરધ્યાન લીલાનો એક શેષ ભાગ બાકી મૂકતા આ આખું સત્સંગી જીવન શાસ્ત્ર એ ભગવાન સ્વામિનારાયણે પોતે રચના કરાવી છે, એટલું જ નહીં પણ એનું શ્રવણ કરી અને એનું પ્રતિપાદન કરેલું છે અને એને અનુમોદન આપેલું છે, એને સ્વીકૃતિ આપેલી છે. આ એનું બીજું માપદંડ છે. એટલે જે મોક્ષનું શાસ્ત્ર, જે કલ્યાણનું શાસ્ત્ર ભગવાનની પ્રેરણાથી અને ભગવાનની ઈચ્છાથી જે લખવામાં આવ્યું છે અને એ શાસ્ત્રનો સ્વયં ભગવાન શ્રી હરિએ પ્રતિપાદન કર્યું છે, અને આ જે લખાણ એને મહારાજ એમ કહે, એમ આપણા સંત સંપ્રદાયના ઇતિહાસમાં એમ લખાણું કે ગરડા દાદા ખાચરના દરબારમાંથી એ પુસ્તકને મહારાજ ત્રણ ચોગલાવાળી પાગ ઉપર મૂકી અને વાસ્તે ગાસ્તે એને લક્ષ્મીવાડી સુધી પધરાવી અને ત્યાં કથાનું પારાયણનું આયોજન ભગવાન શ્રી હરિએ શ્રવણ કરેલું છે. આવો દિવ્ય ગ્રંથ, એનું શ્રવણનો લાભ મળ્યો, એ આપણા જીવનનું એક અલૌકિકમાં અલૌકિક પુણ્ય ફળની આપણને પ્રાપ્તિ થઈ છે. આ સંસારની અંદર જે કંઈ મેળવવાનું છે એ આ નક્કરમાંથી મેળવવાનું છે, બોદામાંથી કંઈ મેળવવાનું પેલો ભાસ છે, પણ આમાં જે તમને અનુભૂતિ થઈ છે આની અંદર જે પણ આપણને મનમાં જે પણ ઘડી બે ઘડી આપણે જેવો સમય ત્યાં વિતાવીએ છીએ એવો સમય અહીંયા વિતાવીએ છીએ, ત્રણ કલાક ચાર કલાક આપણે કોઈ કદાચ સિનેમા હોલમાં બેઠા અને ત્રણ કલાક ચાર કલાક આપણે કથામાં બેઠા, સમય તો બંનેનો સરખો જ જાય છે, પણ ઓલામાં માત્ર વ્યય થયો છે, ખર્ચ થયો છે. જ્યારે અહીંયા આગળ જે પણ તમને મળ્યું છે એમાંથી જો એક 15 મિનિટનું કે 5 મિનિટનું પણ જો યાદ રહી ગયું ને, તો એ તમારા જીવનને પરિવર્તન કરનારું છે, તમારા જીવનને મોક્ષના માર્ગ ઉપર લઈ જનારું છે અને આ જીવાત્માને ભટકવામાંથી ઉગારનારું છે. આ એનો મહિમા, આ એનો આપણા જીવનની અંદર પ્રાપ્તિ જેને કહેવાય કે સંસારમાં ભટકતો જીવાત્મા એ જીવાત્માને ઉગારનારો છે, માટે આની અંદર જે પ્રાપ્તિ થઈ છે એ આપણા માટે અજોડ અને દિવ્ય છે. મુંબઈ સત્સંગ સમાજ ખરેખર ખૂબ ભાગ્યશાળી સત્સંગ સમાજ છે. સંતોએ, પૂર્વ વક્તાઓએ વાત કરી કે દર 2 મહિને અમે આવીએ છીએ એટલે ભાગ્યશાળી છે એમ ન માનશો, પણ હકીકતમાં ભાગ્યશાળી હું એટલા માટે સમજું છું કે આવા ગોર કડી કાળમાં જ્યારે વિષમ વાયરા ચાલતા હોય અને ભલભલા જેને સત્સંગના દ્રઢ વૃક્ષ કહેવાતા હતા, મજબૂત વૃક્ષ થળ કહેવાતા હતા, એવા થળિયાઓ જ્યારે હવાના આ વેગની અંદર ઉડી ગયા હોય ત્યારે આ નાના નાના અને કુમળા છોડ એ આ ટકી રહ્યા છે આવા વેગની અંદર, એટલા માટે ભાગ્યશાળી છે. અને એની પાછળનો જે કંઈ મને કારણ દેખાય છે એ કારણ એટલું જ છે કે આ જે સત્સંગ સમાજ આજે જે એક એક જૂથ થઈને એક તંબે આજે ઉભો છે, આ સત્સંગ સમાજ એ વાસ્તવમાં સત્સંગ સમાજ છે, એ સ્વાર્થનો સત્સંગ સમાજ નથી. અને પોતાના સ્વાર્થ કેટલો છે કે મોક્ષનો ખપ છે, ખપવાળો સત્સંગ છે, આટલો જ સ્વાર્થ છે. ઓલી ભીડમાં અને આ સમુદાયમાં પહેલાં થતી એ ભીડ થતી એવું એમ કહેવાય કે કદાચ મોટા મોટા ઉત્સવો સંપ્રદાયમાં થયા હશે, પણ એ સંપ્રદાયમાં જે ઉત્સવો થયા એમાં માત્ર ખાનાર આવ્યા, એમાં માત્ર લાભ લઈ અને મોજ માણનાર આવ્યા, જ્યારે આમાં સેવા કરીને મોક્ષ મેળવનાર આવ્યા, આટલો તફાવત છે. અને એટલે ભાગ્યશાળી છે. અને આવી સમજણ એ આપણી જે અત્યારે સ્થિર રહી છે એની પાછળનું કોઈ કારણ હોય તો એક તો તમારી સૌની નિષ્ઠા અને એના ઉપર ભગવાન શ્રી હરિની અસીમ કૃપા. વાલા ભક્તો, ભગવાનની કૃપા ન હોય તો કોઈ એવો સમર્થ વ્યક્તિ નથી કે આવા મોટા વિષમ દેશકાળની અંદર ને આવા ઘોર કડીકાળના જ્યારે વાયરા ચાલતા હોય ત્યારે એની સામે ટકી શકે. એ માત્ર જો કોઈ શક્ય બન્યું હોય તો એ ભગવાનની કૃપાથી બન્યું છે. અને ભગવાનમાં આપણી શ્રદ્ધા ને વિશ્વાસ છે એવો જેવો આપણે મોક્ષનો ખપ છે કે આપણે ભગવાનનો ખપ છે એવું આ પ્રતિપાદન થાય છે કે ભગવાનને આપણો ખપ છે. આજે એ વાત સાબિત થાય છે કે આપણને જેટલી ભગવાનની આપણને એના માટે મેળવવાની આકાંક્ષા છે, ભગવાનને પ્રાપ્ત કરવાની આપણને લાગણી છે, આપણને ઉર્મીઓ છે, એવી ભગવાનને પણ ઉર્મી છે કે આ મારો સત્સંગી છે અને એ સત્સંગીને માટે કોઈ કષ્ટ ન થાય, એને ભટકી ન જાય માટે આપણી મન બુદ્ધિ અને આપણા વિચારોને ભગવાને સ્થિર રાખ્યા છે. એ માટે આપણે ભગવાન શ્રીહરિનો લાખ લાખ પાર માનીએ. અને એટલા માટે વાલા ભક્તો, આ દ્વિમાસિક સભા આપણી દરેક પરાઓની અંદર જ્યારે જ્યારે આપણે આયોજન કરીએ છીએ ત્યારે હંમેશા એક અનુસંધાન ચોક્કસ રાખીએ છીએ કે આ સત્સંગ સભા એ પોષણ આપવા માટે સત્સંગ સભા છે. આ માત્ર ભેગા થઈ અને આપણે એકબીજાના તારીફ વાવવા, એકબીજાના જે પ્રોત્સાહનના શબ્દો વાપરી અને છૂટા પડવા માટે નથી, પણ આપણા જીવનની અંદર આત્મચિંતન કરીને, પોતાના હૃદયને જોઈને, પોતાની આત્માને જોઈને આપણી અંદર જે પણ કંઈ વિકાર હોય, કંઈ ખામી હોય, કંઈ કુટેવો હોય તો એને સ્વૈચ્છિક ત્યાગ કરી અને ભગવાન સ્વામિનારાયણના બંધારણ પ્રમાણે એક એક ડગલું આપણે ચુસ્તતાથી આગળ વધતા જઈએ, એક એક ડગલું આપણે મજબૂતીથી આગળ ભરીએ કે જેથી કરીને આપણો અક્ષરધામનો માર્ગ ટૂંકો થતો જાય, આપણને અક્ષરધામ નજીક ઢૂંકડું આવતું લાગતું જાય, આપણું જીવન એવું જીવતા જઈએ કે અક્ષરધામનો ધણી આપણને નજીકથી દેખાતો જાય. અંતર મહારાજે કીધું, જેમ અંતરવૃત્તિ કરીને જુઓ તો અમારે તમારે જરાય છેટું નથી. એવી અંતરવૃત્તિ જ્યારે આપણી થતી થઈ જશે ત્યારે આ મૂર્તિ નહીં પણ અહીંયા ભગવાન ઘનશ્યામ મહારાજ પ્રગટ સ્વરૂપે આપણને દેખાશે, આવો મારો વિશ્વાસ છે. એટલે આજના પ્રસંગે ખાસ તો અમે બધા યુવાનોને અને મુંબઈ સમસ્ત પરા વિસ્તાર એના તમામ ભક્તજનોને અમે ફરી ફરી અભિનંદન આપીએ કે આપણી આ દ્વિમાસિક સભા જે નિરંતર તમે દર બે મહિને નિયમિત એનું આયોજન કરી અને સત્સંગને પોષણ મળે, બળ મળે, એકબીજાના અંગમાં ક્યાંક કચાશ હોય તો એ કચાશ દૂર થઈ અને વધારે મજબૂતી આવે એના માટે જે પ્રયત્ન કરો છો અને એ જ પ્રયત્ન આ જે ડોંબીવલીને આંગણે થયો છે, તો સમસ્ત પરા વિસ્તારના હરિભક્તોને અમે ખૂબ ખૂબ અંતરથી આશીર્વાદ આપીએ છીએ કે તમારો સત્સંગ દિન પ્રતિદિન વૃદ્ધિને પામે અને વધારે ને વધારે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતોને અનુસરી ભગવાન શ્રીહરિના વાલા બનો એવી ભગવાન સર્વ ઉપર કૃપા વરસાવે એવી પ્રાર્થના કરીએ છીએ. અને સાથે સાથે પાટોત્સવ નિમિત્તે જે ભક્તજનોએ, જે યજમાન પરિવારોએ સુંદર દાખલો કરી અને આવું સુંદર, કારણ કે આમાં તો યજમાન જેને દાન કર્યું છે, સેવા કરી છે, માત્ર એનું શ્રેય નથી પણ આ વાયરો, હું તો એમ કહું છું જેને કથા સાંભળી એટલાનો જ મોક્ષ નથી પણ આ ટ્રેન પડખેથી ગુજરે છે ને અને એમાં એકાદ શબ્દ જેને પડતા હશે ને એવો મારો વિશ્વાસ કહે છે, મને મારા ભગવાન જે મારા અંતરાત્મામાં ભગવાન જે પ્રેરણા કરે છે ને, આ એ શબ્દો કહું છું વાલા ભક્તો, કે આ કથા થતી હોય અને આ પડખેથી ટ્રેન પસાર થાય અને આનો એક શબ્દ, અડધો શબ્દ એ જો કોઈ મુસાફરના કાનમાં પડે ને જીવમાં ઉતરી જાય ને તો એનું કલ્યાણ થઈ જાય. આનું માપદંડ છે, આનું માપદંડ છે. માટે જે આ સુંદર આયોજન કરી અને આવું કથાનું સુંદર રસપાન બધાએ કરો છો, તો એ તમામ યજમાન પરિવારને તથા તમામ ભક્તજનોને ભગવાન ખૂબ ધર્મના, ભક્તિના, જ્ઞાનના અને વૈરાગ્યના પિયુષ ખૂબ ઊંડા પાય અને ખૂબ દ્રઢ કરાવે એવી ભગવાન શ્રીહરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી, યજમાન સહિત સર્વે હરિભક્તોનું ખૂબ મંગળ કરે એવી ગોપીનાથજી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધારમણ દેવ, મદન મોહનજી મહારાજ આદિ દેવોના ચરણારવિંદમાં પ્રાર્થના કરી, સર્વનું મંગળ થાય એ કામના કરી, અને છેલ્લે પરમ પૂજ્ય સનાતન ધર્મધુરંધર આચાર્ય શ્રી અજિંદ્ર પ્રસાદજી મહારાજશ્રી તથા અસૌ પરમ પૂજ્ય ગાદીવાળા માતુશ્રી વતી સારાય સત્સંગ સમાજને અમે ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ આપીએ છીએ. સર્વનું ભગવાન ખૂબ મંગળ કરે, સર્વને સદબુદ્ધિ આપે, બળ બુદ્ધિ ઐશ્વર્યમાં અભિવૃદ્ધિ કરાવે અને સત્સંગનો રંગ દિન પ્રતિદિન ચડતો ને ચડતો રહે. આજે આ સભા મંડપ આપણે નાનો પડતો દેખાય એટલે હવે એવું વિચારીએ કે આવતા વર્ષે હાવ નાનો પડી જવો જોઈએ. હા, સત્સંગમાં એટલી જાગૃતિ. જોકે આમ તો આપણે જ્યાં જ્યાં હોલ રાખ્યા છે દ્વિમાસિક સભામાં, એટલે જે મોટા મોટો રાખે તોય નાનો પડે છે. છેલ્લે બે વખતથી તો અમે એવું વિચારતા હતા કે હવે મેદાન રાખવું પડશે, સ્ટેડિયમ રાખવું પડશે, એવો સંકલ્પ કરતા હતા. કારણ કે દર વખતે આ તો ચોમાસું છે, મેઘરાજાની આટલી એટલે થોડુંક પબ્લિકની અંદર અત્યારે હરિભક્તોને થોડી અગવડ પડતી હોય, પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી મુશ્કેલીઓ કોઈ પણ આડી ન આવે અને સત્સંગ દિન પ્રતિદિન વધતો ને વધતો રહે એવી ભગવાન સર્વ પર કૃપા કરે, અને મારા તમારા હૃદયમાં અખંડ ભગવાન વાસ કરે એવી ભગવાન સર્વ પર કૃપા કરે એવી પ્રાર્થના કરે. વીર મોચી સહેજાન સ્વામી.